नमो हरिहंतान नमो सिद्धान नमो आयरियान नमो वर्षायान नमो लोहे सर्वताहु मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंदायो जय धर्मोस्तु मंगलम् मोक्षमार्गस्य नेतारम् वेतारम् कर्म भूवृताम् ज्ञातारम् विश्वसर्वानाम् वन्दे तद्गुणलब्धये
तत्वात् सूत्रनो द्वितीय अध्याय એનું પહેલું સૂત્ર, એના આધારે આપણે પાંચ ભાવોની ચર્ચા કરી રહ્યા છે. સૂત્ર ફરીથી એક વાર વાંચશું બધા સાથે. ઔપચમિક શાયિકો ભાવો મિશ્રસ્ય જીવસ્ય સ્વતત્વમ અદૈ પારિણામિકો છ. પાંચ ભાવોના નામ કયા છે? ઔપચમિક ભાવ, શાયિક ભાવ, મિશ્ર ભાવ અથવા ક્ષાયોપચમિક ભાવ, પછી ઔદૈક ભાવ અને પારિણામિક ભાવ. બરાબર, એમાં લાસ્ટ ક્લાસમાં આપણે ક્ષાયોપચમિક ભાવ અને પારિણામિક ભાવની ચર્ચા કરી ડિટેલમાં, અને એમ કરીને આપણા પાંચેય ભાવોની ચર્ચા પૂરી થઈ. એમાં એક ક્વેશ્ચન આવ્યો છે કે જે સર્વઘાતી અને દેશઘાતી કર્મની આપણે વાત કરી, તો એ અવધિ જ્ઞાન ને મનપર્યાય જ્ઞાનમાં કેવી રીતના લાગુ પડે છે. ફરીથી જો થોડું રિવાઇઝ કરીએ, વર્ગ કોને કહેવાય છે? વર્ગ શું વાત કરી હતી આપણે? કોઈ એક કર્મ પરમાણુ છે, એ કર્મ પરમાણુની અનુભાગ શક્તિ એને વર્ગ કહેવાય છે. એની વન પર્ટિક્યુલર કર્મ પરમાણુ. બરાબર, વર્ગણા કોને કહેવાય છે? આપણે કારમાન વર્ગણા, તેજસ વર્ગણા, મનોવર્ગણા આદિ વર્ગણાઓ સાંભળી છે. વર્ગણા કોને કહેવાય? સમાન અનુભાગ શક્તિ વાળા વર્ગોનો સમૂહ, એટલે કે સમાન અનુભાગ શક્તિ વાળા કર્મ પરમાણુ નો સમૂહ, એને કહેવાય વર્ગણો. અને સ્પર્ધક કોને કહેવાય? એક એક થી અધિક, જો સાંભળજો ધ્યાનથી, એક એક થી અધિક અનુભાગ શક્તિ વાળી વર્ગણાઓનો સમૂહ. સપોઝ કોઈ એક વર્ગણા છે જેની અનુભાગ શક્તિ 1 છે, પછી બીજી વર્ગણાની અનુભાગ શક્તિ 2 છે, ત્રીજીની 3, ચોથાની 4, એ 1 to 10 એનો સમૂહ, એને કહેવાય સ્પર્ધક. બરાબર, ઇન્ડિવિજ્યુઅલ ને કીધું વર્ગ. આ એક જ વર્ગવાળા જેટલા પરમાણુ છે એના સમૂહને કીધું વર્ગણા. અને હવે વર્ટિકલી લઈ જાઓ તો એક એક થી અધિક વર્ગણાના સમૂહને કહેવાય સ્પર્ધક. આજુ ક્લિયર થયું? ઓકે, હવે અમુક કર્મ પ્રકૃતિઓ દેશઘાતી પ્રકૃતિ છે અને અમુક કર્મ પ્રકૃતિઓ સર્વઘાતી પ્રકૃતિ છે. જે સર્વઘાતી પ્રકૃતિ હોય એમાં ફક્ત સર્વઘાતી સ્પર્ધકો જ હોય છે. બરાબર, સર્વઘાતી સ્પર્ધક એટલે શું? કે જેનો જે જો સ્પર્ધકમાં વર્ગ અને વર્ગણાથી બનેલા છે. બરાબર, એટલે જે સ્પર્ધક નો અનુભવ શક્તિ વધારે તો એનો ઉદય આવતા જીવના પરિણામોનો પૂરેપૂરો ઘાત થાય છે, અને જે સ્પર્ધકની અનુભાવ શક્તિ ઓછી છે તો એનો ઉદય આવતા જીવના પરિણામોનો અંશે ઘાત થાય છે. બરાબર, તો જે સર્વઘાતી પ્રકૃતિઓ છે એમાં ફક્ત સર્વઘાતી સ્પર્ધકો જ છે, એ પ્રકૃતિનો ઉદય આવતા જીવના પરિણામનો પૂરેપૂરો ઘાત થાય છે. જેવી રીતના કે કેવલ જ્ઞાનાવરણ કર્મ, કેવલ જ્ઞાનાવરણ કર્મનો ઉદય આવતા જીવને કેવલ જ્ઞાનનો ઉદય છે જ નહીં, ઝીરો છે, અને એનો ઉદય ન હોય તો જીવને કેવલ જ્ઞાન છે. બરાબર, તો કેવલ જ્ઞાનાવરણ કર્મ પ્રકૃતિ સર્વઘાતી પ્રકૃતિ છે, એના જે ઉદયમાં આવતા સ્પર્ધકો પણ સર્વઘાતી છે. હવે આપણે જોઈએ અમુક પ્રકૃતિઓ દેશઘાતી પ્રકૃતિ છે, પણ એ દેશઘાતી પ્રકૃતિમાં દેશઘાતી સ્પર્ધક પણ છે અને સર્વઘાતી સ્પર્ધક પણ છે. તો જ્યારે એ દેશઘાતી પ્રકૃતિના ઉદયમાં જો સર્વઘાતી સ્પર્ધક નો ઉદય આવતો હોય તો જીવને એ જાતના ગુણો પ્રગટ જ નથી. જેવી રીતના એક્ઝામ્પલ અવધિ મનપર્યાય જ્ઞાન વર્તમાનમાં આપણને નથી ને, હવે પ્રકૃતિઓ છે દેશ ઘાતી, પણ અત્યારના ઉદય ચાલી રહ્યો છે સર્વઘાતી સ્પર્ધક નો, એટલે આપણને અવધિ મનોપર્યાય જ્ઞાન નથી. સમજો હમણાં આયુષ્ય પૂરું થઈ જાય, આ આયુષ્ય નો છેલ્લો સમય છે. નેક્સ્ટ સમય આપણે દેવગતિમાં જન્મ લઈએ. દેવગતિમાં તો જન્મથી જ અવધિ જ્ઞાન હોય છે, ભવ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવાય ને, કે જન્મથી દરેક દેવને અવધિ જ્ઞાન છે. તો નેક્સ્ટ જ સમયે એ અવધિ જ્ઞાનાવરણ કર્મની જે દેશઘાતી પ્રકૃતિ છે એનો ઉદય સર્વઘાતી સ્પર્ધક નો આવી રહ્યો હતો, પણ આયુ પૂરું થતા નેક્સ્ટ સમયે જ હવે દેશઘાતી નો ઉદય આવશે અને ત્યાં અવધિ જ્ઞાન ચાલુ. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એમાં જ જે મતિશુદ્ધ જ્ઞાનાવરણ કર્મ છે, તો પ્રકૃતિ પણ દેશઘાતી, ઉદય પણ દેશઘાતી, એ મતિશુદ્ધ જ્ઞાનાવરણ નો ક્યારે સર્વઘાતી નો ઉદય આવતો જ નથી. જો આવે તો જીવ મતિશુદ્ધ વગર નો થઈ જાય. ખ્યાલ આવે છે ને? અને જીવને તો અનાદિકાળ થી લઈને આજ સુધી મતિશુદ્ધ જ્ઞાન કન્ટિન્યુઅસ ચાલુ છે. એટલે ભલે એ પ્રકૃતિમાં સર્વઘાતી સ્પર્ધકો હોય પણ ઉદય આવતો નથી. ક્લિયર થઈ ગયું? હવે આપણે ક્ષયક્ષમ ની પરિભાષામાં ત્રણ વસ્તુ જોઈ હતી ને, કઈ હતી ત્રણ? કોઈ લખેલું છે? બોલશે કોઈ? કોઈ એક જણ બોલો. બોલો, ત્રણ કન્ડિશન છે ને, એક એક ત્રણ ત્રણ, એ ત્રણ જણ બોલશે. વર્તમાનકાલીન સર્વગાતી સ્પર્ધક નો ઉદયાભાવી છે. સેકન્ડ, ભવિષ્યકાલીન સ્પર્ધકોનો ઉપશમ, ભવિષ્યકાલીન સર્વગાતી સ્પર્ધકોનો સદ અવસ્થાન રૂપે ઉપશમ. એટલે વર્તમાનમાં સર્વગાતી નો ઉદય નથી આવી રહ્યો, ભવિષ્યમાં જ્યાં છે ત્યાં રોકી રાખ્યા છે, નહીં તો ઉદીર્ણ થઈને કદાચ આવી ગયા તો, એટલે ત્યાં ને ત્યાં રોકી રાખ્યા છે. થર્ડ કન્ડિશન, વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય. આ મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણમાં સર્વઘાતી સ્પર્ધકો વર્તમાનમાં પણ છે ને ભવિષ્યમાં પણ છે, પણ ઉદય આવતો નથી. એ વર્તમાનમાં કન્વર્ટ થઈને દેશઘાતી રૂપે ઉદય આવે છે, અને ભવિષ્યમાં પણ એને ત્યાં ને ત્યાં રોકી રાખેલા છે, એટલે એનો પણ ઉદય આવતો નથી. આ રીતે જો આપણે ક્ષયક્ષમની પરિભાષા જોઈ, પછી છે આપણે પારિણામિક ભાવને જોયું હતું. પારિણામિક ભાવના કેટલા ભાઈ જોયા હતા? સૌથી પહેલા જયેશભાઈ, હા, બે જોયા હતા, એક શુદ્ધ પારિણામિક ભાવ, એક અશુદ્ધ પારિણામિક ભાવ. શુદ્ધ પારિણામિક ભાવ એને જ કહેવાય શુદ્ધ જીવત્વ, એનો એક જ ભેદ. શુદ્ધ પારિણામિક ભાવ કહો અથવા શુદ્ધ જીવત્વ કહો અથવા એને પરમ પારિણામિક ભાવ કહો, બરાબર, એ બધું એક જ છે. અશુદ્ધ પારિણામિક ભાવના કેટલા ભેદ? અશુદ્ધ પારિણામિક ભાવના ત્રણ ભેદ, ત્રણ. અશુદ્ધ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. ખ્યાલ આવે છે? જો જીવત્વના આપણે બે ભેદ કર્યા, એક શુદ્ધ જીવત્વ, એક અશુદ્ધ જીવત્વ. શુદ્ધ જીવત્વ એટલે કે દ્રવ્યનો જે ત્રિકાળી અંશ છે, તે જે ભગવાન આત્મા, જે એક ત્રિકાળી એક ધ્રુવ, એને કીધું શુદ્ધ જીવત્વ, એ પરમ પારિણામિક ભાવ. અશુદ્ધ જીવત્વ એ જીવનો પર્યાયરૂપ અંશ છે, દ્રવ્યરૂપ અંશ નથી. એ પર્યાયરૂપ અંશમાં વર્તમાનમાં 10 પ્રાણ રૂપે જીવનું આ પર્યાયમાં જીવવું એને અશુદ્ધ જીવત્વ કહેવાય છે. અને ભવ્યત્વ અને અભવ્યત્વ એટલે ભવ્ય હોવું કે અભવ્ય હોવું, બરાબર, એ પર્યાયરૂપ યોગ્યતાઓ છે. આ બધી યોગ્યતાઓ કોઈ કર્માધીન નથી, એ જીવની પોતાની યોગ્યતાઓ છે. ખ્યાલ આવ્યો? તો જો આપણે સૌથી પહેલા જોયું ઓપ્શનિક ભાવ, એટલે કર્મનો ઉપશમ થતા જીવનો જે ભાવ પ્રવેશ થાય છે તેને કહેવાય ઓપ્શમિક ભાવ. બીજું આપણે જોયું ક્ષાયિક ભાવ, કર્મનો ક્ષય થતા જીવનો જે ભાવ પ્રગટ થાય તેને કહેવાય ક્ષાયિક ભાવ. ત્રીજું આપણે શું જોયું? ક્ષાયોક્ષમિક ભાવ, એટલે કર્મમાં આવી ત્રણ રૂપે વિચિત્ર અવસ્થાઓ થઈ ત્યારે જીવનો જે સ્વભાવનો અંશે ઉઘાડ થયો એને કહેવાય ક્ષાયોક્ષમિક ભાવ. અહીંયા દેશઘાતી કર્મનો અનુભાગ વધારે તીવ્ર, તો અહીંયા સ્વભાવનો અંશ ઓછો ઉઘાડ. ખ્યાલ આવ્યું? અને અહીંયા દેશઘાતી કર્મનો ઉદય ઓછો, તો અહીંયા સ્વભાવનો ઉઘાડ વધારે, બરાબર. આ થયો ક્ષયક્ષમિક ભાવ. ચોથો છે ઔદયિક ભાવ, તો અહીંયા કર્મનો ઉદય, કર્મના ઉદય અનુસાર એટલે નિમિત્તથી જીવના જે પણ ભાવ હોય એને કહેવાય અવદૈવ ભાવ. અને પારિણામિક ભાવ કર્મની કોઈ પણ અવસ્થાથી નિરપેક્ષ એવો જીવનો સ્વભાવરૂપ જે દ્રવ્ય પર્યાયાત્મક અંશ એને કહેવાય પારિણામિક ભાવ. બરાબર. જો આજે આપણે બધી ચર્ચા થઈ, હવે આ બધાનો સાર શું, એનો નિચોડ શું, એના ઉપર આપણે આવીએ છીએ. ભૈયા શાસ્ત્રીજી નીકાળીએ એમાં જે સાતમો ટોપિક છે જીવનું કર્તવ્ય, હવે ત્યાંથી આપણે વાંચશું. મારામાં છે પેજ નંબર 178, ગુજરાતી બુક પેજ 178. હા, અલગ અલગ વર્ઝનમાં થોડુંક અલગ હશે. આજે આપણે 3-4 મુખ્ય બિંદુઓ આમાંથી જોવાના છે કે આ 5 ભાવ સમજીને હવે આપણને શું ફાયદો અને હવે આપણે આને કેવી રીતના જીવનમાં ઉતારવું એ આપણું આજનું પ્રયોજન છે. જીવનું એકમાત્ર કર્તવ્ય છે. આપણે કહીએ ને ધર્મ કરવો જોઈએ, હમણાં જ કહ્યું ને ક્લાસમાં કે ધર્મ કરવો એટલે કરવું શું એ તો સમજવું પડશે ને પહેલા. સૌથી મહત્વનું કાર્ય જે વર્તમાનમાં જે પણ મિથ્યાદ્રષ્ટિ સંસારી જીવ હોય એને એકમાત્ર કરવા યોગ્ય કાર્ય હોય તો જે તત્વનો નિર્ણય કરવો જોઈએ. જો ફરીથી વાંચી આગળ, જીવને તત્વાદિકનો નિશ્ચય કરવાનો ઉદ્યમ કરવો, તેનાથી ઔક્ષમિક આદિ સમ્યક્ત્વ સ્વયં થાય છે. જેવું કેટલું ચોખ્ખું લખ્યું છે, કર્મનો ઉપશમ કરવાનો નથી એ સ્વયં થાય છે. જીવે શું કરવાનું છે, જીવે પોતે તત્વનો નિર્ણય કરવો. જેવું વસ્તુનું સ્વરૂપ, જેવું સાત તત્વ આદિ સ્વરૂપ જે આપણે નિશ્ચય વ્યવહાર ક્રમબદ્ધ પર્યાય આદિ બધા સિદ્ધાંતો જ શાસ્ત્રમાં કયા છે, તો એ સિદ્ધાંતો સમજીને આમ જ છે કે નહીં, મને બેસે છે કે નહીં, અને એનું મને ભાવ ભાષણ થાય છે કે નહીં, આવો નિર્ણય કરવો એને કહેવાય તત્વ નિર્ણય. એક વાર આવો નિર્ણય થાય છે તો અંદરથી એક અનુમાન રૂપે આ જણાય છે, આ જણાય છે એવો અંદરથી આત્મા ભાસે છે કે નહીં આપણને, કે આ જે જણાય છે કોને જણાય છે, આ રાગાદી ભાવ થયા, ગુસ્સો આવ્યો તો કોને આવ્યો, તો એ જ્યાં અંદર હું આત્મા છું એવી કોઈ સત્તા અંદર છે એવું એક આપણને અનુમાન રૂપે તો ભાવ ભાષણ થાય છે ને. હવે જેમ જેમ તત્વનો નિર્ણય થતો જાય તો એ જે અનુમાન રૂપે જે એક આપણે અંદરથી સત્તા આપણે ઉભી કરી છે એની સાથે કોરિલેશન થતું જાય. બીજું શાસ્ત્રમાં આમ સિદ્ધાંત કીધા છે, છેવટે છેલ્લું વાક્ય કહ્યું ને કે હું જાણનાર છું કરનાર નથી અને વાસ્તવિક રીતે પરને જાણતો નથી. તો અહીંયાથી જે જાણનાર સત્તા મેં ઉભી કરી અને અહીંયા તો હું શાસ્ત્ર વાંચ્યું છું ને એવું લાગે છે ને, પણ શાસ્ત્રમાં કીધું કે આ જે છે એ ફક્ત જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે અને એ જ્ઞાનને જ જ્ઞાન જાણે છે. તો આવો જ્યાં સિદ્ધાંત સમજતા હું પરને જાણતો નથી આવું જે ભાવ ભાષણ રૂપે નક્કી થયું ને આને કહેવાય નિર્ણય. આવી વસ્તુ બુદ્ધિપૂર્વક વિચાર કરીને નિર્ણય કરો એને કહેવાય તત્વ નિર્ણય. દર સમયે હું આત્મા છું આત્મા છું, મારે પર્યંતનું સ્વરૂપ વિચાર કરવો છે, આવું રટણનું નામ નિર્ણય નથી. નિર્ણય ઇઝ ડિસિઝન. ખ્યાલ આવે ને, એ જે બધા તત્વને વિચાર કરીને આવું વસ્તુ સ્વરૂપ છે એમ આપણા ઇમેજિનેશનમાં આખું ક્લિયર થતું જાય એને કહેવાય નિર્ણય. જેમ જેમ આવો નિર્ણય થાય છે તો આગળ જઈને ઔપશમિક આદિ ભાવો સ્વયં પ્રગટ થાય છે. ઔપશમિક ભાવ એટલે કે સમ્યક દર્શન, ઔપશમિક સમ્યક. જો આગળ વાંચીએ, દ્રવ્ય કર્મના ઉપશમાદી તે તો પૂજ્યની શક્તિ એટલે કે પર્યાય, જે કર્મનો ઉપશમ થાય છે તો એની શક્તિથી થાય છે. જીવ તેનો કરતા હરતા નથી. પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ કરવાનું કામ જીવનું છે. જીવે પોતે તત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવો જોઈએ. આપણું કર્તવ્ય તત્વ નિર્ણયનું છે ને, પણ આ ઉપયોગ એટલે જ્ઞાન. જ્ઞાન કેવું છે કે બધે ભાગ ભાગ કરે છે, એક જગ્યાએ સ્થિર રહેતું નથી. આપણે સમજો, અહીંયાથી અમે ગયા એક કલાક બે કલાક આપણે ક્લાસમાં બેઠા હોય, પછી ઘરે જઈને શું થાય કે હા હવે આજનું થઈ ગયું એમ, હવે આપણે બીજું કઈક, અને આપણને ટીવી જોવાનું મન થાય. આજે મન થાય છે ને, આપણને ટીવી જોવાનું મન થાય, કઈક બીજું સાંભળવાનું મન થાય. આ મન થાય એ જ્ઞાનનો ઉપયોગ છે. એ ઉપયોગ અનાધિકારથી અન્ય વસ્તુમાં જ લાગે છે, કેમ કે એને ત્યાં મજા આવે છે. એ જ આપણી નિત્ય બુદ્ધિ છે. તો ત્યાંથી એને પાછો લાવીને આ સ્વાધ્યાય તત્વ ચિંતન વિચારમાં જોડવું એ જીવનો પુરુષાર્થ છે. ખ્યાલ આવે ને, જે આ જ્ઞાનનો આપણી શક્તિ અન્ય પદાર્થમાં લાગે છે એને પાછી લાવીને તત્વ વિચારમાં જોડવી એ જીવનો પુરુષાર્થ. એ પુરુષાર્થ કરવાથી, નિરંતર તત્વનું ચિંતન કરવાથી એનો નિર્ણય થશે. નિર્ણય થશે એટલે અનુભવ ઓટોમેટિકલી થશે. ખ્યાલ આવે, આ આખો મોક્ષ માર્ગ. નિશ્ચયની વાત છે, નિશ્ચયથી સ્વયં થાય છે. વ્યવહારથી ઉપચારથી તો એમ કહેવાય કે ભાઈ તમે ઔપશમિક સમ્યક તો પ્રગટ કરો, ખ્યાલ આવે, એક કહેવાનો ઉપચાર છે. બાકી ખરેખર એ સ્વયં થાય છે. જો આગળ વાંચો, ઉપયોગને લગાવવો જોઈએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયની સિદ્ધિ આપોઆપ થાય છે. જીવ જ્યારે ઉપયોગને તત્વ નિર્ણય આદિમાં લગાવે તો મોક્ષ માર્ગના પુરુષાર્થની સિદ્ધિ આપોઆપ થાય છે. જીવ પુરુષાર્થ વડે જ્યારે તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે છે ત્યારે તેને વિશુદ્ધતા વધે છે. જો ઓટોમેટિકલી આપણો ઉપયોગ, આપણું ચિંતન મનન ધર્મના જ વિચારોમાં લાગેલું રહે, એટલે કે આ તત્વના જીવના એમાં જ લાગેલું રહે, તો ઓટોમેટિકલી અશુભ ભાવ થતા નથી. અને અશુભ ભાવ નથી થતા એટલે કે વિશુદ્ધતા વધતી જાય. અને આ છે ને એક પ્રેક્ટિસથી આવે છે. જેમ જેમ આપણે આપણા જ્ઞાનને વધારે ને વધારે પોતાના ચિંતન મનનમાં લગાવવાનો પુરુષાર્થ કરીએ, પહેલા શરૂઆતમાં એ બહાર જ ભાગે છે, ઉપયોગ બહાર જ ભાગે છે, કેમ કે એને અનાદિથી અન્ય પદાર્થમાં જ સુખ લાગે છે. પણ ધીરે ધીરે એને અંદરમાં વધારે ને વધારે સુખ લાગે છે તો અંદર આવે છે, તો એ વિશુદ્ધતા વધે છે. વિશુદ્ધતા એટલે અહીંયા શુભ ભાવ છે. આ શુદ્ધિ નથી, આજે શુદ્ધ ભાવ નથી, આ વિશુદ્ધતા એટલે શુભ ભાવ છે. પહેલા જે અશુભમાં લાગતો હતો એની બદલે હવે આત્માના ચિંતન મનનના શુભ ભાવમાં લાગે છે. હજી છે તો શુભ જ, પણ આનાથી આગળ વધીને આનો પણ નાશ કરીને જ્યારે આત્મામાં લીન થશે ત્યારે શુદ્ધ ભાવ પ્રગટ થશે. જો આગળ, વિશુદ્ધતા વધે છે, કર્મનો રસ સ્વયંહીન થાય છે, અને કેટલોક કાળ જ્યારે પોતાના પુરુષાર્થ વડે જીવમાં અને કેટલાક કાળે જ્યારે પોતાના પુરુષાર્થ વડે જીવમાં પ્રથમ ઔપશમિક ભાવે પ્રતીતિ પ્રગટે છે ત્યારે દર્શન મોહનો આપોઆપ ઉપશમ થાય છે. એટલે જો જીવ કેટલોક કાળે, એટલે સમજો કે જીવે આવી રીતના ઉપયોગને પુરુષાર્થ પૂર્વક તત્વ નિર્ણયમાં લગાવ્યો તો 6 મહિને થશે, 1 વર્ષે થશે, એવો કઈ કાળ નક્કી નથી. એ તો જીવના પુરુષાર્થ ઉપર ડિપેન્ડ છે કે નિર્ણય કેટલો પાક્કો કર્યો. ક્યાંક કઈક જેવી રીતના કરતા ભાવમાં હતી, ક્યાંય પાછું કચાશ રહી ગઈ તો વળી પાછો તત્વ નિર્ણયમાં જ ખોટો પડ્યો ને, તો અનુભવ નહીં થાય. એટલે તત્વ નિર્ણય કરવા માટે નિરંતર સ્વાધ્યાય કરવો જરૂરી છે. કેમ કે નિરંતર આ આપણને જે સિદ્ધાંતો છે એની મર્યાદામાં રાખ્યા કરશે, આપણને નિરંતર રિમાઇન્ડર રહ્યા કરે કે હા જે વસ્તુ સ્વરૂપ આવું છે, ભલે આપણે લગભગ હવે બધાને સિદ્ધાંતો તો બધા ખબર છે, સિદ્ધાંતો બધા ખબર છે તો બેસી જાવ એક ખૂણામાં વિચાર કરો, પણ એમ થતા નથી ને, કેમ કે આપણું જ્ઞાન બહાર ભાગ્યા કરે છે. એટલે જ્ઞાન ને તત્વ નિર્ણય વિચારમાં લગાવવા માટે સામે શાસ્ત્ર રાખીને બેસો, વાંચો, ભલે એક જ પેરેગ્રાફ વાંચો, ભલે એક જ પાનું વાંચો, પણ જેટલું વાંચશો એનું ચિંતન મનન ઓટોમેટિકલી ચાલશે. આપણું જ્ઞાન કેવું કેવું સરસ એક મશીન છે, સમજો કે જ્યાં આપણી રુચિ હોય ને એનો જ વિચાર આપણને આવે છે. સમજો રાતના સ્વપ્ન કે આદિ કાંઈ આવે તો કોના આવે? મને તમારા કે તમને મારા સ્વપ્ન નો આવે, તમને તમારા વિષયોના સ્વપ્ન આવે, મને મારા વિષયના સ્વપ્ન આવે. તો આપણે આપણું જીવન જેમાં જોડાયેલું હોય ને એને એના એના સ્વપ્ન આવે. તો સ્વપ્ન શું છે? એ ખરેખર આપણું જ્ઞાન જ છે, જ્ઞાનના વિચારો જ છે બેઝિકલી. તો એ રાતનું નાઇટ ડ્રીમિંગ થયું, બાકી દિવસનું આપણે ડે ડ્રીમિંગ કન્ટિન્યુઅસલી કરીએ જ છે, કેમ કે આપણા વિચારો કોન્સ્ટન્ટ આમ તેમ ભમ્યા કરે છે. તો એ વિચારો શેના આવે છે? કે જ્યાં આપણી વર્તમાનમાં રુચિ છે એના વિચાર આવે છે ઓટોમેટિકલી. એને ત્યાંથી વાળીને આ શાસ્ત્ર સામે રાખીને આ સિદ્ધાંતો વાંચીને એમાં રુચિ ડેવલપ કરીને તો હવે વિચાર આપણે એમાં ને એમાં રહ્યા કરે છે. હમણાં સમયસર સંવર અધિકારમાં ત્યાં તો એમ કહ્યું કે તમારા વિચારને જે ભેદ જ્ઞાનમાં લગાવો. તો ભેદ જ્ઞાન એટલે શું? આ હું આત્મા, આ શરીર ભિન્ન, એવો વિચાર નહીં. એ તો નિર્ણય થઈ ગયો ને, આગળ આપણે પહેલા એ નિર્ણય થઈ ગયો, આ શરીર જુદું ને હું જુદો. હવે ભેદ જ્ઞાન એટલે હું તો ત્રિકાળી શુદ્ધ આત્મા છું, હવે એમાં ચિંતન મનન રમાવો. એ તો એકદમ ઉત્કૃષ્ટ વાત કરે છે ને, એકદમ અંદર લઈ જાય છે. તો એ રીતે વિચાર કરતા એના કાળે એટલે કે જયારે આપણી પુરુષાર્થની ધારા એટલી તીવ્ર થઈ જાય ત્યારે ઓટોમેટિકલી આત્માનો અનુભવ થાય છે. આગળ વાંચી દે. અને દર્શન મોહનો ઉપશમ આપોઆપ થાય છે. જીવનું કર્તવ્ય તો તત્વના નિર્ણયનો અભ્યાસ છે. જીવ જયારે તત્વ નિર્ણયનો ઉપયોગને લગાવે ત્યારે દર્શન મોહનો ઉપશમ સ્વયં જ થાય છે. કર્મના ઉપશમમાં જીવનું કાંઈ જ કર્તવ્ય નથી. જો અહીંયા તો કર્મના ઉપશમની વાત કરી, બાકી ખરેખર હવે આપણા જીવનના તમે પોત પોતાના જીવનનો વિચાર કરો અને તમને જે પણ કાંઈ ક્વેશ્ચન હોય કે ભાઈ મારે ધર્મ કેવી રીતના કરવો, તો એ તમે કાં તો હમણાં પૂછો કાં પછી પૂછજો, તમારે જે કમ્ફર્ટેબલ હોય એમ. પણ છેલ્લો આન્સર શું છે? કે એકમાત્ર કર્તવ્ય જો હોય તો આ તત્વ નિર્ણય કરવો, બસ એ આપણું કર્તવ્ય છે. હવે આપણા ઉપયોગને આ ધર્મમય વાતાવરણમાં લગાવવા માટે જો તમને પૂજાની રુચિ આવતી હોય તો પૂજાની રુચિથી પૂજા કરીને તત્વ નિર્ણયમાં જોડો. ભક્તિની રુચિ આવતી હોય તો ભક્તિ કરીને તત્વ નિર્ણયમાં જોડો. બજેથી તમે આવો ક્યાં સ્વાધ્યાય આદિ કરીને તત્વ નિર્ણયમાં, ખ્યાલ આવે ને? આગળ પહેલા જ કહ્યું ને કે માર્ગ જુદા જુદા નથી, કે કોઈ ભક્તિથી સિદ્ધ બનશે, કોઈ ઉપવાસ આદિ કરીને સિદ્ધ બનશે, એવી રીતના કોઈ અલગ અલગ માર્ગ નથી. માર્ગ એક જ છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું સમજીને, એવો નિર્ણય કરીને એવા વસ્તુ સ્વરૂપનો અનુભવ કરવો કહેવાની પદ્ધતિ છે. અનુભવ થાય છે, ખ્યાલ આવે ને? એવો અનુભવ થઈને સમ્યક દર્શન પ્રગટ કરવું, એ જ એકમાત્ર માર્ગ છે. આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? આટલું કીધું એક ક્રિસ્ટલ ક્લિયર હોય તો આપણે મોક્ષ માર્ગને સમજ્યા છે. બોલ. દર્શન મોહનો ઉપશમ એ કર્મમાં થનારી અવસ્થા છે. કર્મમાં ઉપશમ થાય છે અને જીવમાં એ જ સમયે જેવા ભાવો પ્રગટ થાય એને ઓપ્શમિક ભાવ કહેવાય છે. એ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, બરાબર?
હા, આપણે
જો આપણો નિર્ણય જ્ઞાનમાં નિર્ણય તો પાક્કો થયો કે કરવા યોગ્ય કામ આ જ છે, પણ તોય આપણા જીવનમાં જે લૌકિક જીવનમાં અનેક વસ્તુઓ છે ને, આપણે કઈક જે ધંધા વ્યાપાર આદિના, ઘર રસોઈ આદિ કરવાના, ખાવા પીવાના વિકલ્પો, કોઈ ફેમિલીમાં રહેતા હોય તો ફેમિલી ડિસ્કશન કે કઈ પણ જે પણ જીતો, તો બધામાં આપણા ટાઈમ જાય છે. હવે તમે ગેમ રમવાનું એક્ઝામ્પલ લીધું, ઇટ્સ અ ગુડ એક્ઝામ્પલ. કે સમજો આપણને ગેમ રમીને આનંદ ફીલ થાય છે, એમાં ગમે છે ને, એમાં આપણને આનંદ ભાસે છે, કેમ કે આપણે અનાધિકારથી આવી પર વસ્તુમાંથી જ આનંદ ગોતવાની ટ્રાય કરીએ. સિમિલરલી આપણે ખાવા પીવાનું એક્ઝામ્પલ લઈએ, કે નવી નવી વાનગી બનાવીને આપણે એને ખાવાનો આખો જે આરંભ શું કામ કરીએ છીએ, કેમ કે એમાંથી આનંદ ભાસે છે. આ માન્યતાનો દોષ છે, જે ફંડામેન્ટલ આપણી બિલીફ છે ને કે હા આમ કરવાથી મને ખુશી મળશે, મને સુખ મળશે, એનો દોષ છે. અને એને કારણે આપણી પરિણામોમાં અને ક્રિયાઓમાં આવી બધી વસ્તુઓ જોવામાં આવે છે. સિમ્પલ વસ્તુ, ટીવી જોવા બેસીએ તો ખરેખર તો 1.5 કલાક ટીવી જોઈને આંખો અને આપણું મન જ્ઞાન થાકી જાય છે. સમજોલું એવેન્જરનું કે કોઈ કઈ પિક્ચર જોયું, ધામ ધામ ધૂમ ને બધું ચાલતું હોય તો ખરેખર તો એ બે કલાક પછી આંખો ને બધું થાકી જાય. પણ આપણે માન્યું તો શું કે આ હું જોઈશ તો મને એમાંથી આનંદ થશે, થોડી મજા આવશે, એટલે એના માટે જોવાની શરૂઆત કરી. એટલે માન્યતાનો દોષ કઈક અલગ જ વસ્તુ છે અને પરિણામ અને ક્રિયામાં શું થઈ રહ્યું છે અલગ છે. એટલે ખરેખર તો એ માન્યતાનો જે આપણો દોષ છે ને એ દૂર કરવા લાગે છે. દેટ ઇઝ ધ મેઇન ફંડામેન્ટલ રૂટ કોઝ કે આપણે આ બધામાં શું કામ જોડાઈએ. હવે ગુરુદેવનું તમે ભોજન આદિ જો રોજ દૂધીનું શાક થાય, સમજો એઝ એન એક્ઝામ્પલ, તો આપણે કરવું જોઈએ. પણ આપણે તો કઈક આપણે કઈક વેરાયટી જોઈએ એમ કરીને રોજ અલગ અલગ વસ્તુ બનાવીએ છીએ કે કેમ, કેમ કે એમાંથી આપણને કઈક સુખ મળશે એવી ભાવના આપણામાં કઈક ને કઈક રહેલી છે, સમવેર હિડન ઇનસાઇડ એવી ભાવના રહેલી છે. ભેદ જ્ઞાન છે જ પહેલું સ્ટેપ, અને પહેલું અને છેલ્લું આગળ સુધી ભેદ જ્ઞાન જ કામ આવે છે. હા, ક્વેશ્ચન છે કે તત્વ નિર્ણયના પ્રોસેસમાં આપણે ભેદ જ્ઞાન પહેલું રાખી ન શકાય? તો જો ભેદ જ્ઞાન તો પહેલું ને છેલ્લું બધે જ છે, ખ્યાલ આવે ને? પણ ભેદ જ્ઞાનમાં પણ જુદા જુદા પડખા છે. સૌથી પહેલું ભેદ જ્ઞાન થશે કે આ પરપદાર્થ જુદા અને હું જુદો. તો હું એટલે કદાચ ત્યારે તો શરીરને હું માં લઈ લીધો, કેમ કે સૌથી પહેલી વસ્તુ છે ને. એનાથી જયારે અંદર વિચાર કરીએ ત્યારે એમાં આવશે કે અરે જીવ ને પૂતગલ પણ જુદા છે, એટલે શરીર જુદું છે અને હું જીવ કઈક જુદી સત્તા છે. એનાથી પછી અંદર આવશું તો રાગ દ્વેષથી જુદા પડવાની વાત. એટલે જેમ જેમ અંદર આવતા જાય તો ભેદ વિજ્ઞાનનો વિષય બદલતો જાય છે. હવે છેલ્લે સુધી પહોંચ્યા તો છેલ્લે હવે તો પર પદાર્થ તો ક્યાંય વયા ગયા ને, હવે એનો વિચાર ન કરાય. રાગાદી ક્યાંય ગયા, પર્યાયની એક સમયની ક્ષણિકતા ક્યાંય ગઈ, હવે ત્રિકાળી પદાર્થ જ હું છું. તો એમાં પણ જે ગુણ ભેદોમાં પણ આનો વિચાર કરો, આનો વિચાર કરો, આનો વિચાર કરો, એને એક એકનો વિચાર બી ન ચાલે, એટલે એને પણ દૂર કર્યા. આ બધાને ભેદ વિજ્ઞાન છે. જ્ઞાનનું જ્ઞેય હું ત્રિકાળી પરમાત્મા છું, એ ખાલી જ્ઞાનનું જ્ઞેય નહીં, આજ હું છું એમ નિર્ણય. નિર્ણય ને કહેવાય શ્રદ્ધા. જ્ઞાન જાણવાનું કાર્ય જુદું છે, શ્રદ્ધાનું માનવાનું કાર્ય જુદું છે. એ બે ની ચેનલ આખી પેરેલલ ચાલી રહી છે. ભલે કામ બધું જ્ઞાનના આધારે થાય છે, પણ નિર્ણય કરવાનો છે. જો મુખ્ય આપણે કહીએ ને કે સમજો કે જંબુદ્વીપમાં આટલા જીના લયો છે, પછી અથવા તો એમ સમજીએ કે 6 દ્રવ્ય છે, 7 તત્વ છે, આ 5 ભાવ છે, એક એક ભાવનો હમણાં આપણે ભેદ પ્રભેદ જોઈશું, આમ છે તેમ છે, આ બધું તો જ્ઞાનનો વિષય થઈ ગયો ને. પણ આ બધો જ્ઞાનનો વિષય બનાવવાથી જીવને જે આ તત્વ નિર્ણય નહીં થાય. આ તો જ્ઞાનનો વિષય છે, ઇટ ઇઝ ઓનલી મેમરી, ઇટ ઇઝ ઓનલી અ મેમરી કે આપણે આ જાણી લીધું અને મેમરીમાં ફિટ થઈ ગયું. તો જેવી રીતના આપણે બહાર જાણીએ છીએ કે ભાઈ 7 કોન્ટિનેન્ટ છે, હવે એશિયામાં આટલી કન્ટ્રીઝ છે, એ પણ ખાલી મેમરી છે, એવી રીતના અહીંયા પાંચ ભાવ છે એમાં આટલા ભેદ પ્રભેદ છે, આ તો એક મેમરી નો વિષય થઈ ગયો. પણ એ મેમરીને હવે યુઝ કેવી રીતના કરવી, દેટ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ. તો આ જે સૂક્ષ્મ ભેદો છે કે કયા ગુણનું કાર્ય શું, શ્રદ્ધાનું કામ શું, સમ્યક દર્શને વસ્તુ શું છે, આત્માનો અનુભવ શું છે, આ બધું સમજવું, આ સમજણ, આ સમજણ તત્વ નિર્ણય છે. ચાલે તત્વ નિર્ણય એટલે હા સાત તત્વ છે એની આ પરિભાષા છે એ બધું ને, એ તો મેમરી થઈ ગઈ. પણ આ સાત તત્વમાં મારું સ્વરૂપ આવું છે, આ પર પદાર્થ જુદા છે, આમાં આમ નિર્ણય કરીને મને મોક્ષ માર્ગ, આપણે એમ કહીએ કે મોક્ષ માર્ગની કળ સૂજવી, ખ્યાલ આવે, મોક્ષ માર્ગની પ્રોસેસ સમજાવવી, એ સમજણ જ તત્વ નિર્ણય છે. આજે હું તમને કહું ચલો તમે અહીંયા આવો અને સમજાવો મોક્ષ માર્ગ કેવી રીતના પ્રગટ થાય, તો તમે જેટલું સમજાવી શકશો એ તમારી સમજણના આધારે સમજાવી શકશો કે નહીં, ખ્યાલ આવ્યો કે? તો જેટલી આપણી સમજણ અંદરમાં એને વધારવી, એને ડેસ્ટિનેશન સુધી પહોંચાડવી કે આ ત્રિકાળી ધ્રુવ પરમાત્મા જ હું છું, ખાલી શબ્દોમાં નહીં અંદર ભાવોમાં, એને કહેવાય તત્વ નિર્ણય. ખ્યાલ આવે? એટલે બોલવાની વસ્તુ જુદી છે પણ બાકી અંદર ભાવોમાં સમજવું કે તત્વ શું છે, હું જીવ પદાર્થ કોણ છું, સુખ કેવી રીતના પ્રગટ થાય, એને કહેવાય તત્વ નિર્ણય. એ મૂળભૂત કરવા યોગ્ય પ્રયોજન વસ્તુ છે. ચાલો આગળ વાંચું. આ થયું જીવનું કર્તવ્ય. આ પાંચ ભાવોને સમજીને જે પરમ પારિણામિક ભાવ, જે ત્રિકાળી શુદ્ધ આત્મા જે છે, એનું સ્વરૂપ સમજીને આ હું છું એવો નિર્ણય કરવો, એ જીવનું કર્તવ્ય છે, એને કહેવાય તત્વ નિર્ણય. હવે જો આગળ પાંચ ભાવો સંબંધી વિશેષ ખુલાસો, આમાં બે પોઈન્ટ છે, બે પેરેગ્રાફમાં આપણે એક એક પોઈન્ટ જોઈએ. જો આ પહેલો પોઈન્ટ થોડો નિશ્ચયાભાસ રિલેટેડ છે, જો વાંચીએ તો કેટલાક લોકો આત્માને સર્વતા એકાંત ચૈતન્ય માત્ર માને છે, અર્થાત સર્વતા શુદ્ધ માને છે. વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં એને સ્વીકારતા નથી. વળી કોઈ સર્વતા આનંદ માત્ર આત્માનું સ્વરૂપ માને છે, વર્તમાન અવસ્થામાં દુઃખ હોવા છતાં એને સ્વીકારતા નથી. એટલે નિશ્ચયા ભાગી થયા ને કે ભાઈ હું તો સુખી જ છું, હું તો આત્મા જ છું, મારે બીજું કઈ કરવાનું નથી. જો એવું હોય તો સંસાર મોક્ષ માર્ગ બધાની જરૂરત જ નથી. હમણાં જ સિદ્ધ સમાન સુખી છું તો સમજો, હમણાં તો બધા સંયોગો છે, કાલે એક્સિડન્ટ થઈ જાય, અપંગ થઈ જાય, શરીરમાં કંઈક રોગ આવી જાય, અથવા તો ગરીબ થઈ જાય અને બધા વિષયો વયા જાય, તો પણ પોતાને સુખી માને છે કે? તો ત્યાં તો દુઃખ પ્રત્યક્ષ દેખાય છે ને. તો જો એ શું કહે છે, તેમની તે માન્યતા અને તેવી તેના જેવી બીજી માન્યતાઓ બરાબર નથી, એમ આ સૂત્ર સિદ્ધ કરે છે. જો આત્મા સર્વતા શુદ્ધ જ હોય તો સંસાર બંધ મોક્ષ મોક્ષનો ઉપાય એ સર્વ મિથ્યા ઠરે, એ બધાની જરૂરત જ ન રહે. આત્માનું ત્રિકાળી શુદ્ધ અને વર્તમાન અવસ્થાનું સ્વરૂપ, અર્થાત દ્રવ્ય અને પર્યાય આત્માનું સ્વરૂપ કહેવું હોય તે યથાર્થપણે આ પાંચ ભાવ બતાવે. આત્મા અને દરેક દ્રવ્ય એના બે અંશ છે, એક દ્રવ્ય અંશ, એક પર્યાય અંશ. જેવી રીતના આપણે પરમાણુને પણ જોઈએ, પુદ્ગલ પરમાણુ, તો દ્રવ્ય અંશે તો એ હંમેશા શુદ્ધ છે, કેમ કે પરમાણુ પરમાણુ રૂપે જ રહે છે, ક્યારેક આકાશ કે કાળ કે બીજું કઈ બદલાય બની જતો નથી, તો હંમેશા પોતાના પરમાણુની સત્તા રૂપે શુદ્ધ છે. પણ વર્તમાન પર્યાયમાં એ સિંગલ પરમાણુ પણ રહે છે, ક્યારેક કંદ બની જાય છે, એમાં એ જાતની અશુદ્ધતા આવે છે. એવી જ રીતે જીવ જીવ તરીકે હંમેશા શુદ્ધ છે, કેમ કે જીવ જીવ જ રહે છે, પુદ્ગલ થઈ જતો નથી, આકાશવાદી થઈ જતો નથી. તો જેવો જીવ વર્તમાન સંસારમાં છે એવા જ સિદ્ધ પરમાત્મા છે, એ અપેક્ષા ત્યાં કીધું કે શુદ્ધ જ છે. પણ વર્તમાનમાં તો સિદ્ધ પરમાત્માથી આપણામાં કઈ ફરક છે કે નહીં, તો એ પર્યાય રૂપે તો અશુદ્ધ જ છે ને અત્યારે. તો આ અનેકાંત વસ્તુ સ્વરૂપને સમજવું જરૂરી છે. જો આગળ વાંચે, જો આ પાંચ ભાવમાંથી એક પણ ભાવનું અસ્તિત્વ ન સ્વીકારવામાં આવે તો આત્માના શુદ્ધ અશુદ્ધ સ્વરૂપનું સત્ય કથન થતું નથી અને તેથી જ્ઞાનમાં દોષ આવે છે. આ સૂત્ર જ્ઞાનનો દોષ કાઢીને આત્માનું ત્રિકાળી શુદ્ધ અને નિગોધથી સિદ્ધ સુધીની તેની તમામ અવસ્થાઓનું બહુ જ અલ્પ શબ્દોમાં ચમત્કારિક રીતે દર્શાવે છે. એ પાંચ ભાવોમાં 14 ગુણસ્થાન અને સિદ્ધ દશા પણ આવી ગયા. જો એક પરમ પારિણામિક એક પારિણામિક ભાવ કીધો તો એ તો એનો દ્રવ્ય અંશ એનો આખો બતાવી દીધો બરાબર. હવે પર્યાય અંશમાં અશુદ્ધ અવસ્થા પણ છે તો એ ઔદ્યોગિક ભાવ બતાવે છે. પૂર્ણ શુદ્ધ અવસ્થા પણ છે એ ક્ષાયિક ભાવ બતાવે છે. તો હવે અશુદ્ધ થી પૂર્ણ શુદ્ધ જવામાં કઈ પ્રોસેસ હોવો જોઈએ કે નહીં તો એ ક્ષાયોક્ષમિક ભાવ જે ધર્મનો ક્ષાયોક્ષમિક ભાવ છે એ બતાવે છે. અને એની શરૂઆત ક્યાંક તો થવી જોઈએ ને. ઔદ્યોગિક ભાવ બતાવે છે. તો આ પાંચે ભાવો હોવા સોરી ઔક્ષમિક ભાવ બતાવે છે. તો પાંચે ભાવ એ કમ્પલસરી છે. એના વગર કોઈ જીવ બની શકતો જ નથી. આખો જે મોક્ષ માર્ગનો આખો પ્રોસેસ છે એ પાંચ ભાવ વગર બની શકતો નથી. એટલે પાંચ ભાવમાં સંક્ષેપથી આખા સંસારીથી સિદ્ધ સુધીનું બધું સ્વરૂપ બતાવી દીધું બરાબર. જો એક પોઈન્ટ હોય આગળ બીજો પોઈન્ટ હોય છે. આ શાસ્ત્રમાં અનાદિથી ચાલ્યો આવતો ઔદ્યોગિક ભાવ પહેલો લીધો નથી પણ ઔક્ષમિક ભાવ પહેલો લીધો છે. આપણને જે સંસારી જીવો છે એને ઔદ્યોગિક ભાવ તો અનાદિકાળથી ચાલ્યા કરે છે પણ શરૂઆત ક્યાંથી કરી આ પાંચ ભાવોની ઔક્ષમિકથી કરી. એટલે ધર્મની શરૂઆતથી શરૂઆત કરી અહીંયા. એટલે પ્રયોજન કોનું છે? ધર્મને સમજાવવાનું પ્રયોજન છે. જીવના પરિણામોને સમજાવવાનું પ્રયોજન નથી. કેમ કે જીવના પરિણામ તો અસંખ્યાત લોક પ્રમાણના છે. ગુસ્સાના ક્રોધના ચોરીના એ બધું કઈ થોડી સમજાવવા બેઠા છે. સમજાવવું કોને છે? કે ધર્મના પરિણામોને. એટલે ઔક્ષમિક ભાવથી શરૂઆત કરી. ઔક્ષમિક ભાવ પહેલો લીધો છે તે એમ સૂચવે છે કે આ શાસ્ત્રમાં સ્વરૂપ સમજાવવા માટે ભેદો બતાવવામાં આવ્યા છે તો પણ ભેદના આશ્રયે એટલે કે ઔદ્યોગિક ઔક્ષમિક ક્ષાયોક્ષમિક કે ક્ષાયિક એ ભાવોના લક્ષ્ય વિકલ્પ ચાલુ રહે છે. અર્થાત અનાદિથી ચાલ્યો આવતો ઔદ્યોગિક ભાવ જ ચાલુ રહે છે. જો અહીંયા શું વાક્યમાં કહી ગયા છો આ પાંચ ભાવોને સમજીએ એના ભેદ પ્રભેદને સમજીએ અને એનાથી આપણે પારિણામિક ભાવ સુધી ન પહોંચીએ તો આને જાણીને પણ સંસાર જ ચાલુ રહે છે. કઈ ફરક પડતો નથી. ખ્યાલ આવે? એટલે મૂળભૂત પ્રયોજન શું છે કે ઔક્ષમિક ભાવ પ્રગટ કરવો, સમ્યક દર્શન પ્રગટ કરવું અને એના માટે તત્વ નિર્ણય કરવો. એટલે ભેદો પણ એ રીતે સમજાવવામાં આવ્યા છે. માટે તે ભેદો તરફનું માટે તે ભાવો તરફનું લક્ષ્ય છોડીને ધ્રુવરૂપ પારિણામિક ભાવ તરફ લક્ષ્ય કરી એકાગ્ર થવું. જો આ વાક્ય કેવા છે? લક્ષ્ય કરી એકાગ્ર થવું. લક્ષ્ય કરવું એ જ્ઞાનનું કામ છે. એકાગ્ર થવું તે ચારિત્રનું કામ છે. અને તેમ કરતા પ્રથમ ઔક્ષમિક ભાવ પ્રગટે છે. આ ઔક્ષમિક ભાવ એ શ્રદ્ધાનો સમ્યક દર્શનનો ભાવ પ્રગટ થયો. ખ્યાલ આવે ને? ત્રણેય વસ્તુ થાય છે સાથે પણ ત્રણેયના કામ જુદા જુદા છે. તો આપણે એને જો અંદર કન્ફ્યુઝ કરી નાખ્યું તો વસ્તુ સ્વરૂપ સમજ્યા જ નથી. ચલાવે તો તત્વ નિર્ણય વ્યવસ્થિત નહીં થાય. એટલે ત્રણેય જ્ઞાન શ્રદ્ધા ચારિત્રનું કામ પણ વ્યવસ્થિત રીતે સમજવું બહુ જ જરૂરી છે. તેમ કરતા પ્રથમ ઔક્ષમિક ભાવ પ્રગટે છે અને ક્રમે ક્રમે શુદ્ધતા વધતા ક્ષાયિક ભાવની પૂર્ણતા થાય છે. બરાબર. આ ક્રમની વાત કરી આની પહેલા જે અનેકાંત વસ્તુ સ્વરૂપની વાત કરી. હવે જો આગળ નેક્સ્ટ પોઈન્ટ લઈએ છે લાસ્ટ પોઈન્ટ. હા બોલો. હા એ સમજીએ. જો એ આગળના સૂત્ર આગળનો પોર્શન છે એમાં બહુ ક્લિયરલી આવી જ જશે. એટલે જો એ વાંચી અને સાથે સમજીએ. આ સૂત્રમાં રહેલી નય પ્રમાણની વિવક્ષા. આ ક્વેશ્ચન બધા યાદ રાખજો કે પારિણામિક ભાવ તરફ લક્ષ્ય કરીને એકાગ્ર થવું શું મતલબ એ આપણે આ જે સેક્શન જોશું એમાં આવશે. નય પ્રમાણની વિવક્ષા. બરાબર. જો વર્તમાન પર્યાય અને તે પહેલા સોરી તે બાદ કરતા જે દ્રવ્ય સામાન્ય અને તેના ગુણોનું સાદ્રશ્યપણે ત્રિકાળ રૂપે ટકી રહ્યું. કોઈ પણ દ્રવ્ય છે ને એની સત્તા, કોઈ પણ દ્રવ્યની સત્તામાં દ્રવ્ય ગુણ અને પર્યાય આવે. દ્રવ્ય ગુણ પર્યાય મળીને આખા દ્રવ્યની સત્તા બને છે. હવે એમાં જે પર્યાય જે છે એ બદલતો અંશ છે, એ બદલાય છે નિરંતર. અને આ દ્રવ્ય અને ગુણ, દ્રવ્ય તો પદાર્થ પોતે જ છે અને ગુણ એ પદાર્થની વિશેષતાઓ છે. એટલે ગુણ એક એક ગુણ નહીં, એ ગુણોનો સમૂહ. અહીંયા જે કીધું ને ગુણોના સાદ્રશ્યપણે ત્રિકાળી ધ્રુવ, એટલે આ બધા જ ગુણો એ દ્રવ્યમય થઈને એ દ્રવ્ય અને ગુણાત્મક આખી વસ્તુ એ ત્રિકાળ અંશ છે. બરાબર. હવે ખરેખર તમે વિચાર કરો તો હું જીવ અથવા કોઈ પણ અન્ય પદાર્થ એમાં જે આ દ્રવ્ય ગુણ પર્યાયમાં, એની પર્યાયોના ભૂતકાળની બધી પર્યાય અને ભવિષ્યની બધી પર્યાય. ભવિષ્યની તો થઈ જ નથી, તો એ તો દ્રવ્યમાં યોગ્યતા રૂપે રહેલી છે. એટલે કે આવી પર્યાય થશે એવી એની દ્રવ્યની યોગ્યતા. બરાબર. અને ભૂતકાળમાં જે પર્યાયો થઈ ગઈ એ તો આવી થઈ હતી, એ હિસ્ટ્રી રૂપે દ્રવ્યમાં રહેલી છે. વર્તમાનમાં તો એ પર્યાય નથી ને. વર્તમાનમાં કેટલી પર્યાય છે? એક વર્તમાન પર્યાય જ છે. એ વર્તમાન પર્યાયને સબટ્રેક્ટ કરી નાખો તો બચે શું? તો એ દ્રવ્ય, એના અનંત ગુણોનો સમૂહ અને ભૂત ભવિષ્યની અનંત પર્યાયો યોગ્યતા રૂપે એ આખો પદાર્થ ત્રિકાળી છે. ખ્યાલ આવ્યો કે એ આખો પદાર્થ ત્રિકાળી ધ્રુવ છે અને એક સમયની વર્તમાનની પર્યાય એ વર્તમાનનો બદલતો અંશ છે. બરાબર. જો વાંચી આવે, આવા બે પડખા દરેક દ્રવ્યમાં છે, જીવમાં છે, ભૂતગલમાં છે, ધર્મ અધર્મમાં, આકાશકાળ. આકાશ દ્રવ્ય જો વિચાર કરો તો અનંત 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 જગ્યા સ્પેસ રૂપે રહેવું એ આકાશ દ્રવ્ય છે. આ સ્પેસ છે એ આકાશ દ્રવ્ય છે. એના ગુણો શું છે? કે એનામાં બધાને અકોમોડેટ કરવાની શક્તિ છે, એનામાં અસ્તિત્વ વસ્તુત્વ આદિ બધા ગુણો છે. તે બધા ગુણો એનામાં છે, એટલે છે એ આકાશ દ્રવ્યની સત્તામાં મર્જ થઈ ગયા ને બધા. હવે વર્તમાનમાં, વર્તમાનમાં અહીંયા હું બેઠો છું, ત્યાં તમે બેઠા છો, તો આકાશના રિસ્પેક્ટિવ પ્રદેશોમાં આપણું આ આ દ્રવ્યનું અવગાહન છે. એ આકાશ દ્રવ્યની વર્તમાન પર્યાય છે. હવે સમજો, અહીંયાથી ઉભો થઈને હું જ્યાં ઉભો જાઉં તો આકાશ દ્રવ્યની પર્યાયમાં પણ પરિણામન થયું ને. કેમ કે આકાશના જે પ્રદેશમાં એણે આ દ્રવ્યને અવગાહન આપી હતી, હવે બીજા પ્રદેશમાં અવગાહન આપે છે, તો એ જે પરિણામન થયું એની પર્યાય. બરાબર. હવે આકાશમાં સમજો, આકાશમાં ત્રણેય કાળને લો, ત્રણેય કાળને, તો આ પરમાણુઓ તો ક્યાં ક્યાં ફર્યા છે ને? અહીંયાથી ઘરે જઈએ, ઘરેથી મંદિરે આવે, ઓફિસ જઈએ, આમ તેમ ક્યાં ક્યાં ફર્યા છે? પણ એ બધાને તમે સબટ્રેક્ટ કરી નાખો અને ફક્ત વર્તમાન પર્યાય જ લો, તો વર્તમાન પર્યાયમાં તો ઇટ ઇઝ લાઈક અ ફોટો ઇન થ્રી ડાયમેન્શનલ ટાઈમ. એવું થયું ને, થ્રી ડાયમેન્શનલ મૂવિંગ ફ્રેમમાં એક સિંગલ ફોટો. કે વર્તમાનમાં આપણે બધા રિસ્પેક્ટિવ જગ્યાએ છે, એ આકાશ દ્રવ્યની વર્તમાન પર્યાય. એને છોડીને આકાશ દ્રવ્ય, એના અનંત ગુણોનો સમૂહ અને ભૂત ભવિષ્યની યોગ્યતા બધી પર્યાયો એ મળીને એક ત્રિકાળી આકાશ. ખ્યાલ આવે છે કે નહીં? બસ એવી જ રીતે અહીંયા ત્રિકાળી જીવને લો. વર્તમાનમાં જે આપણે જાણવાનું કાર્ય ચાલે છે, ત્રણેય કાળનું જાણવાનું લો, તો મેં મારા ઘરને જાણ્યું, ઓફિસને જાણ્યું, સ્કૂલને જાણ્યું, કોલેજને જાણ્યું, કેટલી વસ્તુઓ મેં જાણી. પણ વર્તમાનમાં એક સમયની પર્યાયમાં લઈએ તો હું બસ આ વસ્તુઓને જાણી રહ્યો, એને વર્તમાન પર્યાયને સાઈડ પર મૂકો. એના સિવાય જીવ દ્રવ્ય, એના જ્ઞાન સહિત અનંત ગુણો અને અનંત ગુણોની ભૂત ભવિષ્યની અનંતાનંત પર્યાય એનો સમૂહ, આ બધું મળીને સ્વીકારી અને એક સમયની વર્તમાન પર્યાય સાઈડ પર. આવા બે પડખા દરેક દ્રવ્યમાં રહેલા છે. બરાબર. હવે જો આગળ વાંચો.
હા,
જો આકાશ દ્રવ્ય ની અવગાહના ફરીથી આકાશ દ્રવ્ય અવગાહન આપ્યું એ શુદ્ધ પર્યાય થઈ આકાશ ની જ અશુદ્ધ થયું. જો આકાશે અવગાહના આપતી એની પર્યાય છે. આકાશ ક્યારે અશુદ્ધ થતું જ નથી. આકાશ ની પર્યાયો અશુદ્ધ થતી નથી. અવગાહન આપવું એનું કાર્ય છે. કાર્ય છે એનો સ્વભાવ છે. એ રીતે અવગાહના આપે છે. અવગાહના ને કારણે આકાશમાં અશુદ્ધતા આવતી નથી. નિમિત્તરૂપે ખરેખર તો દરેક દ્રવ્ય પોતાના સ્વક્ષેત્રમાં અવગાહિત છે. અને સાથે લોકની અપેક્ષાએ જોઈએ તો આકાશના એક ક્ષેત્રમાં અવગાહિત છે. એ બસ એટલું છે. ચાલો ટાઈમ થઈ ગયો, આપણે આ પેરેગ્રાફ પૂરો કરો. જો વાંચી આવા બે પડખા દરેક દ્રવ્યમાં છે. આત્મા પણ એક દ્રવ્ય છે તેથી તેમાં પણ આવા બે પડખા છે. કયા બે પડખા છે? તે બે પડખામાંથી વર્તમાન પર્યાયનો વિષય કરનાર પર્યાયાર્થિક થાય છે. બરાબર, વર્તમાનમાં આજે અમુક જ્ઞાન થયેલું છે એ પર્યાયાર્થિક થાય છે. આ સૂત્રમાં કહેલા પાંચ ભાવમાંથી ઔક્ષમિક, શાયિક, ક્ષયોક્ષમિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ વર્તમાન હાલત પૂરતા જ છે. તેથી તે પર્યાયાર્થિક નયનો વિષય છે. તે પર્યાયાર્થિક નયનો વિષય છે. તે વર્તમાન પર્યાયને બાદ કરતા, બરાબર, આને બાદ કરતા દ્રવ્ય સામાન્ય તથા તેના અનંત ગુણોનું, સોરી, દ્રવ્ય સામાન્ય એટલે દ્રવ્ય પોતે તથા તેના અનંત ગુણોનું સાદ્રશપણે ત્રિકાળ ધ્રુવપણે ટકી રહેવું. દ્રવ્ય અને એના અનંત ગુણાત્મક આખો પદાર્થ એનું ત્રિકાળ ટકી રહેવું તેને પારિણામિક ભાવ કહે છે. તે ભાવને કારણ પરમાત્મા, કારણ સમયસર કે જ્ઞાયક ભાવ પણ કહેવામાં આવે છે. તે ત્રિકાળ સાદ્રશ રૂપ હોવાથી દ્રવ્યાર્થિક નયનો વિષય છે. ત્રિકાળ સાદ્રશ એટલે ત્રણેય કાળ સેમ ટુ સેમ રહેવા વાળો છે. એટલે એ દ્રવ્ય અંશ છે એ દ્રવ્યાર્થિક નયનો વિષય. નય એટલે જ્ઞાનનો એ પડખું જે દ્રવ્યની ત્રિકાળ અવસ્થાને જાણી રહ્યું છે અને જ્ઞાનનો એ એંગલ જે દ્રવ્યની વર્તમાન અવસ્થાને જાણી રહ્યો છે તે પર્યાયાર્થિક નય છે. આ દ્રવ્યાર્થિક નય છે. બરાબર, હવે જો આગળ વધશે આ બંને પડખા પર્યાયાર્થિક નયનો વિષય અને દ્રવ્યાર્થિક નયનો વિષય કે બંને થઈને આખું જીવ દ્રવ્ય છે. તેથી તે બંને પડખા પ્રમાણનો વિષય. પ્રમાણ એટલે આખા પદાર્થને જાણવું એને કહેવાય પ્રમાણ. કોઈ એક એંગલથી જાણવું એને કહેવાય નય. બરાબર, હવે જો આ બંને પડખાનું નય અને પ્રમાણ દ્વારા યથાર્થ જ્ઞાન કરીને કર્યા પછી જે જીવ પોતાના વર્તમાન પર્યાયને ત્રિકાળી પરમાત્મા તરફ વાળે છે. વર્તમાન પર્યાય, વર્તમાનથી જ્ઞાનથી મેં ઘડિયાળ જાણી, જ્ઞાનથી મેં પ્રોજેક્ટરને જાણ્યું, આ જ્ઞાનથી મેં તમે બેઠા છો એમ જાણ્યું, પણ એની બદલે એ જ જ્ઞાનથી આ હું અંદર ત્રિકાળી પરમાત્મા છું, આ પારિણામિક ભાવ અંદર છે એને જાણવું, આ જ્ઞાનને અંતર્મુખ કરવું, ખ્યાલ આવે છે ને? જે પર્યાય વર્તમાન પર્યાયને ત્રિકાળી પરમાત્મા તરફ વાળવી એટલે કે પર્યાયમાં આત્માને જ જાણવું તેને સમ્યક દર્શન થાય છે. તરફ વાળે છે તેને સમ્યક દર્શન થાય છે અને તે ક્રમે ક્રમે આગળ વધીને મોક્ષ દશારૂપ શાહી ભાવ પ્રગટ કરે છે. જો ફરીથી ઓલું વાક્ય આજે આપણે કહ્યું હતું, ભાવો તરફ લક્ષ્ય છોડીને, હા, પરભાવો તરફ લક્ષ્ય છોડીને ધ્રુવ પારિણામિક ભાવ તરફ લક્ષ્ય કરીને એકાગ્ર થવું. એટલે જે જ્ઞાનથી આપણે સત્વ નિર્ણય કરવા બેઠા હતા, બરાબર, શરૂઆતમાં તો આપણે ભેદ જ્ઞાન કર્યું કે આ હું નથી, આ હું નથી, આ નથી, બધું થયું. ત્યાં નિર્ણય થઈ ગયો કે આ બધું હું નથી. તો હવે હું કોણ છું? કે હું આ શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય એ હું છું. હવે જે હું છું એનો નિર્ણય થયો તો વિચાર પણ એનો જ કરો. હવે બીજી વસ્તુનો વિચાર શું કામ કરવો છે? તો એનો જ વિચાર કરવામાં જીવ મગ્ન થયો કે આ જીવ શુદ્ધ છે, બુદ્ધ છે, આ ત્રિકાળી છે, એમાં આવી અનંત ગુણોની સત્તા રહેલી છે. એવો વિચાર કરતા કરતા ધીરે ધીરે એવા વિચારો પણ બંધ થઈ જાય અને જીવ એ આત્મા તરફ એકાગ્ર થઈને એમાં મગ્ન થઈ જાય. ત્યાં એને અંદરથી આનંદ ઉત્પન્ન થાય છે, જેને સમ્યક દર્શન અથવા આત્માનુભૂતિ કહેવાય. તો જે પહેલા પર પદાર્થ નો કે મારી જ જ્ઞાન આદિ રાગાદી પર્યાય નો વિચાર કરતા હતા, એ પર્યાય નો વિચાર હતો, પર્યાય દ્રષ્ટિ હતી. ત્યાંથી દૂર થઈને, ત્યાંથી વળીને, આ હું ત્રિકાળી છું, આવું મારું સ્વરૂપ છે, આવું શુદ્ધ સત્તા મારામાં રહેલી છે, આવો અંદર નિરંતર ઓલું તત્વ નિર્ણય થયા પછી હવે નિરંતર અંદરમાં વિચાર ચિંતન મનન કરવું, અને ધીરેથી એ ચિંતન મનન પણ બંધ થઈ જાય ઓટોમેટિકલી, અને જીવે આત્મામાં જ મગ્ન થઈ જાય, એકાગ્ર થઈ જાય, તો ત્યાં અંદરથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. આવો જ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. એવી સુંદર વ્યવસ્થા જે આ વસ્તુ સ્વભાવની આપણે જીનાગમોમાં રહેલી છે, એટલે આનો ખૂબ સ્વાધ્યાય, ખૂબ ચિંતન મનન કરવું, એ જ આપણું એકમાત્ર કર્તવ્ય છે. સ્વાધ્યાય કરીને એનો વિચાર, એનો ભાવ ભાષણ પૂર્વક ચિંતન મનન કરવાનો પ્રયાસ કરવો, એ જ એકમાત્ર કર્તવ્ય છે. જીનવાણી ભારતી કોઈ જપો દિન રહે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે. જાવાણી કે જ્ઞાન કે સૂજે લોકારો, જો વાણી માસક મનો સદા દેશ હું. બોલો જીનવાણી માતનો જય હો, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો, પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય. આપણે આ પહેલું સૂત્ર અહીંયા પૂરું થયું, આગળ હવે સેકન્ડ સૂત્રની વાત કરશું. હા, ફરીથી એક વાર અનાઉન્સમેન્ટ કરી દઈએ. નેક્સ્ટ સન્ડે 24 તારીખથી ત્યાં સંગરમાં બાળ શિક્ષણ શિબિર શરૂ થાય છે. એના પછી 31st છે સન્ડે, તો સન્ડેના ત્યાં સંગરમાં કાર્યકર્તાઓની મીટિંગ સાધી છે, અને એના પછી 7th, અને એના પછી 14th, પછી આપણો પંચકલ્યાણ. એટલે હવેના સન્ડે કાં તો આ શિબિરમાં કાં તો પંચકલ્યાણની તૈયારીઓમાં આપણે બધા એમાં જોડાયેલા છીએ, એટલે આગળના સન્ડેના ક્લાસીસ ને બધાનું કેવી રીતના બેસે છે આપણે વીક ટુ વીક અનાઉન્સમેન્ટ કરશું, કે આપણે પાર્લા મંદિરના વોટ્સએપ ગ્રુપ પર અને અન્ય જે આપણા સોલ સાયન્સ કે પાર્લા પાઠશાળાનો ગ્રુપ છે એના ઉપર અનાઉન્સમેન્ટ તમે મોનિટર કરતા રહેજો, ત્યાં આપણે લેટેસ્ટ જે છે એ રીતે અનાઉન્સમેન્ટ કરીશું.